તારીખ 23/10/1996 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 100.
આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપર જે ગુરુદેવશ્રીના પ્રવચન 36 આઠમી ગાથા ઉપરનું પ્રવચન ચાલે છે. યથાર્થતાના વિષયમાં મનુષ્યએ જ્યાં જે યથાર્થ હોય ત્યાં જે સમજણ તે પ્રકારે યથાર્થ કરવું જોઈએ અને આચરણ પણ તદનુસાર કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. છેલ્લો પારિગ્રાફ છે 36મા પાને. શાસ્ત્રમાં મોક્ષ માર્ગનું કથન હોય ત્યાં એમ જ આવે છે કે પુણ્ય પરિણામ સર્વથા હેય છે. શાસ્ત્રમાં મોક્ષ માર્ગનું કથન એટલે નિશ્ચય મોક્ષ માર્ગનું કથન આવે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ તો ઉપાદે છે અને પુણ્ય પરિણામ સર્વથા હેય છે. એટલે શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ પરિણામની અપેક્ષા એ વાત છે. પંચ મહાવ્રત આદિ સર્વ શુભ પરિણામ તે આશ્રય છે, કર્મ ભાવ છે, માટે છોડવા યોગ્ય છે એમ આવે. પણ હજી જે જીવ પરમાર્થ તત્વને પામ્યો નથી, રાગ દ્વેષ અજ્ઞાન ભાવમાં અટકો છે અને મંદકષાયનો પુરુષાર્થ છોડીને સ્વચ્છંદે અનાચારમાં વર્તે છે, તેને મુમુક્ષુપણું પણ સંભવે નહીં. એ તો શુભભાવમાં અટકો હોય એને ત્યાંથી છોડાવવો છે, પણ શુભમુખ બરાબર ઠેકાણો ન હોય એને એ વાત કરતા નથી. એ છે વળી ધર્માત્મા સાધકને હજી ચારિત્રની અધુરાશ છે, અભિપ્રાયના રાગાદી અસ્થિરતા સર્વથા ત્યાગવા યોગ્ય માને છે. અભિપ્રાયમાં તો સર્વથા રાગ ત્યાગ છોડવા યોગ્ય છે, પણ પોતાને ચારિત્રની તો અધુરાશ છે. પણ વચ્ચે શુભ પરિણામ અને શુભ નિમિત્ત આવે જ, ધર્માત્માને પણ વચ્ચે શુભ પરિણામ અને શુભ નિમિત્તો તો આવે જ. આ શુભનો નિષેધ કરે, અહીંયા એ શુભ ન આવવું જોઈએ એમ નિષેધ કરે, નિષેધ કરીને અશુભમાં વર્તનાર કાંઈ સમજો નથી. એનો નિષેધ કરીને અશુભમાં વર્તે તો એ તો કાંઈ સમજો નથી. જો કેટલી સરસ ચોખવટ છે. જે મુમુક્ષુ મોક્ષ માર્ગી છે, જે મુમુક્ષુ એટલે મોક્ષ માર્ગી છે, તે સાધક સ્વભાવનો પરમાર્થભૂત વ્યવહાર એટલે નિશ્ચય સ્વરૂપને લક્ષ્ય રાગ ટાળવાનો પુરુષાર્થ કરે છે. મોક્ષ માર્ગી ધર્માત્મા છે એને પણ મુમુક્ષુ કહે છે. એ તો નિશ્ચય સ્વરૂપના લક્ષ્ય રાગને ટાળવાનો પુરુષાર્થ કરે છે. ભાઈ શુભાશુભને છેદીને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અને જ્યાં જેમ ઘટે તેમ જ સાચું સમજે છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે કદાચ કથનમાં વિરોધ જેવું દેખાય, અનેક ઠેકાણે પરસ્પર વિરોધી કથનો દેખાય, તો તેનો પરમાર્થ આશય નહીંની અપેક્ષાથી સમજી લે તો એમાં પરમાર્થ શું છે. બેમાં પરમાર્થ બેમાં એક જ હોય, કથન ભલે વિરુદ્ધ દેખાતા હોય પણ પરમાર્થ બેમાં એક હોય, ક્યાંય મૂંઝાય નહીં. જેમ કે એમ કે ભાઈ તું તારા પરિણામને અથવા તારા દોષને નિષ્પક્ષપણે જો અને એક પછી ઉપદેશ એમ આવે કે તું આત્માને જો પર્યાયને જોવાનું બંધ કરી દે. હવે જ્યાં આત્માને જોવાની વાત છે ત્યાં પણ દોષને ટાળવાનો આશય છે, અને દોષને જોવાની વાત છે ત્યાં પણ દોષને ટાળવાનો આશય છે. આશય તો એક જ થયો, કથન ભલે વિરુદ્ધ આવે પણ આશય તો એક જ થયો. રાગ તારો છે એમ કહે તો પણ રાગ મટાડવા કહે છે, રાગ પૂતગળનો છે ને તારો નથી એમ કહે તો પણ રાગને ટાળવા માટે વાત કરે છે. બે જગ્યાએ પરમાર્થ તો બદલાતો નથી, પારમાર્થિક આશય તેનો તે જ રહે છે, પરમાર્થ નથી બદલાતો. કથનમાં ઉલટા સુલટો દેખાય પણ પરમાર્થ ક્યાં ઉલટો સુલટો થતો નથી. એમ હા આશય છે ને, આત્મકલ્યાણ કરવો તે આશય છે, એટલે એમાં કઈ ફેરફાર નહીં. વળી શાસ્ત્રમાં શુભ પરિણામથી બંધ થાય છે એમ કહ્યું છે, માટે મારે શુભ પરિણામ નથી કરવા. દેવગુરુ ધર્મની ભક્તિરૂપ વ્યવહારના વિકલ્પથી પૂર્ણ બંધ છે એમ એકાંત પક્ષને પકડીને કહે કે મારે તો આત્માનું ધ્યાન કરવું છે, હું વિકલ્પ કરું શાસ્ત્ર વાંચું અથવા પ્રભાવનાદિ કાર્યમાં જોડાવ તો મારા જ્ઞાન ધ્યાનમાં ખલેલ પડે, પણ સાચી દ્રષ્ટિનું લક્ષ તારામાં નથી, સ્વરૂપનું લક્ષ તો કર્યું નથી. અંતર સ્થિરતા વિના યોગની સ્થિરતા તો શું કરવાનો છો, સ્વરૂપમાં તમે યોગની સ્થિરતા નથી થતી તો મન વચન કાર્યના યોગની સ્થિરતા ક્યાંથી આવશે. તે સંબંધમાં જયસેન આચાર્ય પ્રવચન સારની ટીકામાં કહે છે કે તું ગૃહસ્થ હો, કદી મુનિ પણ હો, માનો ગૃહસ્થ હો અથવા મુનિ હો, પણ જો તને તારા દેહ માટે સગવડતાની સાવધ્ય વૃત્તિ આવતી હોય, દેહનું પ્રત્યે તને રાગ આવતો હોય, તને રોગથી ક્ષુધાથી પીડા તથા આકુલતા થતી હોય, અને કોઈ મારી સેવા કરે એવો ભાવ હોય તો દેહ ઉપર તને વાલ પરતે છે, તો તને દેહ ઉપર અવશ્ય મમત્વ અને વાલત વર્તે છે. એ સાચા મુનિની વાત નથી, હું મુનિ મુનિ પણ લીધું હોય એની વાત છે. તું ગ્રસ્ત હોય કે કદાચ દીક્ષા તે લીધી હોય તો ત્યાગી થઈ ગયો હોય, પણ જો તને આ બધા પરિણામ રહેતા હોય તો અવશ્ય તને દેહની વાલપ અથવા દેહનું મમત્વ વર્તે છે. અને બીજા મુનિની સેવા વ્યાવર્ત ભક્તિમાં તને ઉત્સાહ નથી તો તું પાપી છો. તને તારા દેહ માટે વિકલ્પ આવે છે, બીજા મુનિની વાત આવે ત્યાં નિશ્ચયની વાત કર, અને હું તો ધ્યાનમાં બેસે છે તો કે છે એ વાત બરાબર નથી. હે હે હા ઠીક છે, હા નાની ઉમર આવી જાય છે. શું તું પાપી છો, ધર્માત્મા નથી, દીક્ષા લીધી હોય કોઈ ધર્માત્મા નથી. કદી તું વિતરાગી થઈ ઠરી ગયો હોય તો કાંઈ વ્યવહારનો પ્રશ્ન રહેતો નથી, વિતરાગ ભાવ થઈને સ્વરૂપમાં લીન થઈ ગયો હોય તો સ્વરૂપમાં લીન થયેલા માટે વ્યવહારનો પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. પણ જે રાગમાં અટકો છે, પોતે રાગમાં, શરીરમાં કે પરિવારના રાગમાં અટકો છે, છતાં વિવેકહીન થઈને દેવગુરુ ધર્મ તથા મુનિ વગેરે પરપદાર છે, છતાં વિવેકહીન થઈને દેવગુરુ ધર્મ તથા મુનિ વગેરે પરપદાર છે, શું પકડ્યું પાછું અહીંયાથી, હા મુનિથી બંધ થાય છે માટે તે હે છે એમ માને છે, અને શુભ નિમિત્તને ટાળી અશુભમાં પ્રવર્તે છે તે મિથ્યા દ્રષ્ટિ છે, ચોખ્ખા મિથ્યા દ્રષ્ટિ છે, એમાં તો કંઈ શંકા કરવાની જરૂર નથી. એ મિથ્યાત્વ દ્રષ્ટિ છે, એમની મિથ્યાત્વને દ્રઢ કરે છે, મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યાત્વને દ્રઢ કરે છે. હા, એ શાસ્ત્રના કથનમાંથી એકાંત પકડીને અથવા અયથાર્થપણે એને ગ્રહણ કરીને મિથ્યાત્ને દ્રઢ કરે છે. દેવગુરુ શાસ્ત્ર ધર્મ પણ દેવગુરુ શાસ્ત્ર પરગ્રહ થઈ ગયા ને એમ કરીને શું એ મિથ્યાત્ને દ્રઢ કરે છે એ રીતે. કારણ કે તેને વિતરાગી ધર્મનું બહુમાન નથી. વિતરાગી ધર્મનું બહુમાન હોય તો વિતરાગી નિમિત્તોનું પણ બહુમાન આવ્યા વિના રહે જ નહીં એમ કહેવું છે. જ્યાં લગી પોતાની સગવડતા ટકી રહે એવા વિષય કસાયના સંસાર ભાવ ઊભા છે, જ્યાં લગી પોતાની સગવડતા ટકી રહે એવા વિષય કસાયના સંસાર ભાવ ઊભા છે, ત્યાં લગી જીનશાસન ટકી રહો, દેવગુરુ ધર્મ સત્સ્વરૂપ જયવંત વર્તો એવો અપૂર્વ ભાવ તથા ઈષ્ટ નિમિત્તની ભક્તિનો ઉત્સાહ રહેવો જોઈએ. તારી અગવડતા સગવડતાનો વિકલ્પ આવતો હોય તો તને દેવગુરુ ધર્મનો પણ વિકલ્પ આવવો જોઈએ. એ ન્યાય સંગત છે. આમ તો આવે છે ને કે ભાઈ ભાવલિંગી સંત છે એ કમંડલમાં પાણી હોય તો પણ બીજા તરસા જીવને પાણી પાય નહીં, તો શું એમનામાં દયા નથી? તો તરસો છે બિચારો, એને દયા નથી, પાણી ન પીવડાવવું જોઈએ સામાન્ય બુદ્ધિમાં એવું લાગે માણસને શું? પણ એ તો આપણે મુનિને તો વિશેષ દયાળુ કહીએ છીએ. મુનિરાજ તો ગ્રસ્ત કરતા પણ વિશેષ દયાળુ છે. પણ આમાં તો પછી આમાં ન્યાય શું છે? કે ન્યાય એ છે કે પોતાને તરસ લાગે ને પ્રાણ જાય તો પણ કમંડળમાંથી પાણી પીએ નહીં, એવું એમનો દેહ ઉપરનો રાગ ચાલ્યો ગયો છે, માટે એ આરંભમાં પડતા નથી. માટે બીજાને પાણી પીવડાવવાના આરંભમાં એ પડતા નથી, કેમ કે મુનિને આરંભ સમારંભનો ત્યાગ છે, આરંભ સમારંભનો એમને ત્યાગ છે. માટે પણ એ ત્યાગમાં પોતાનું પહેલે વાત પહેલાં આવી જાય છે, પછી બીજાની વાત છે. પોતાને જો વિકલ્પ હોય પોતાના દેહનો તો એણે બીજાના દેહ માટે નિશ્ચયના બહાને દયાને કે કરુણાને કે વ્યવહાર ધર્મને ઉડાડવો જોઈએ નહીં, એવો ન્યાય છે. શું એ પ્રકારે ન્યાય છે એનો? શું કરે? અડકતરું સમજ્યો હોય એટલે શું કરે કે જ્યાં પોતાને તબિયત બગડે તો દવા લઈએ, પોતાને તબિયત બગડે તો દવા લઈએ, અને બીજાની તબિયત બગડી હોય તો કે દવાથી કાંઈ રોગ મટતો નથી. શું કે? દવાથી રોગ મટતો નથી, આપણું શાસ્ત્ર ના પાડે છે. કેમ કે દવાના પરમાણુ જુદા ને શરીરના પરમાણુ જુદા. પોતાને રોગ થાય ત્યારે દવા લે, બીજાની વાત આવે ત્યારે નિશ્ચય પકડે. એક પરમાણુ બીજા પરમાણુનું કામ કરતો નથી, દવાથી રોગ મટે નહીં, શાસ્ત્ર ના પાડે છે, એટલે દવા નહીં લેવાની તમારે. ઠીક, એ ન્યાય સંગત નથી. એ આ પ્રકારે અધૂરું સમજે, ઉલટું સમજે, અન્યથા સમજે તો શાસ્ત્ર શસ્ત્ર રૂપે થઈ પડે. શું કીધું? કે જે રાગમાં આટકો છે છતાં વિવેકહીન થઈને દેવ ગુરુ ધર્મ તથા મુનિ વગેરે પરપદાર છે એમ એમ થાપે, હું કોઈનથી બંધ થાય છે માટે તે હે છે એમ માને છે, અને શુભ નિમિત્તને ટાળી અશુભમાં પ્રવર્તે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે તેને વિતરાગી ધર્મનું બહુમાન નથી. જ્યાં લગી પોતાની સગવડતા ટકી રહે એવા વિષય કષાયના સંસારના ભાવ ઊભા છે ત્યાં સુધી જીન શાસન ટકી રહો દેવગુરુ ધર્મ સત્સ્વરૂપ જયવંત વર્તો એવો અપૂર્વ ભાવ તથા ઈષ્ટ નિમિત્તની ભક્તિનો ઉત્સાહ રહેવો જોઈએ. સ્ત્રી ઘર કુટુંબ આદિ વ્યાપારમાં રાગબુદ્ધિ છે હજી, તે પાપ બુદ્ધિ છે. તેમાંથી નિવૃત્તિ લઈને સાચા દેવગુરુ ધર્મની ભક્તિ, સુપાત્ર દાન, મિત્રાગી શાસનની પ્રભાવના, દીન પૂજા, ભક્તિ અને વૈયાવ્રતને યોગ્ય સાધર્મી આત્માની સેવા કરવાનો ભાવ જેને નથી તે અધર્મી છે. શું કહે છે? સ્ત્રી ઘર કુટુંબ આદિ વ્યાપારમાં તો રાગ બુદ્ધિ છે અને પ્રભાવના, જીન પૂજા, ભક્તિ, વૈયાવ્રતને યોગ્ય જે સાધર્મી આત્માની સેવા કરવાનો ભાવ આવતો નથી, પણ પરિવારના સભ્યો પ્રત્યે ભાવ આવે છે તે અધર્મી છે અને ધર્મ હોઈ શકે નહીં. દેહાદિ, સ્ત્રી પુત્ર આદિ વગેરેમાં પ્રેમ છે, પણ પરમાર્થ નિમિત્તમાં પ્રેમ આદર નથી, તેને ધર્મની રુચિ નથી. પરમાર્થ નિમિત્તમાં, પરમાર્થના જે નિમિત્તો છે એના પ્રત્યે જેને ભાવ નથી અને પોતાના પરિવાર પ્રત્યે ભાવ છે, આદર છે, તેને ધર્મની રુચિ નથી. ધર્મની રુચિ નથી તો એને શેની રુચિ છે? પાપની રુચિને તે પોષણ આપે છે અને પાપની રુચિ પોષાઈ રહી છે. પરમાત્મા દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ, જિનાલય બધું આવી જાય છે. હા, જીનબેન જિનાલય બધું આવી
જાય.
હા, ભૂલ થાય જ્યાં યથાર્થતા ન હોય ત્યાં પરિણામમાં આવી ભૂલ થઈ જાય છે. હા, યાદ લીધું છે. બીજું કારણ કે પોતાને રાગ કુટુંબ પ્રત્યે વધારે છે અને જ્ઞાની પ્રત્યે, ત્યાં તો ચોખ્ખું જ્ઞાનીનું જ નામ લીધું. પવિત્ર ભાવનાને પોષણ આપનારા કોણ છે? દેવગુરુ ધર્મ કોણ છે કે પવિત્ર ભાવનાને પોષણ આપનારા? સાચા દેવ ગુરુ ધર્મ વિશે આદર નથી એ જીવ ધર્મસ્ને પ્રશસ્ત રાગનો નિરોધ અને પાપમાં ટકીને કરનાર, પ્રશસ્ત રાગનો નિરોધ પાપમાં ટકીને કરનારો છે. ક્યાં ટકીને કરશે? પાપમાં ટકીને કરનારો છે. તે સદ્ધર્મની ઉન્નતિને ઈચ્છતો નથી. શું? તે સદ્ધર્મની ઉન્નતિને ઈચ્છતો નથી. સદ્ધર્મ વૃદ્ધિ થાવો એ ભાવના હોવી જોઈએ, એને ઈચ્છતો નથી. તેથી તે પાપી જીવ છે. શું? તેથી તે પાપી જીવ છે. જે મુમુક્ષુ છે તેને યથાયોગ્ય વિવેક હોય. શું કહે છે? જે મુમુક્ષુ છે એને તો યથાયોગ્ય વિવેક, યથાયોગ્ય વિવેક ન હોય તો તે મુમુક્ષુ પણ નથી એમ કહે છે. જ્ઞાનીની તો પછીની વાત છે, પણ મુમુક્ષુ પણ નથી. જે મુમુક્ષુ છે તેને યથાયોગ્ય વિવેક હોય, પરમાર્થ અને પરમાર્થભૂત વ્યવહાર તથા નિમિત્તભૂત વ્યવહાર તેને જેમ છે તેમ જાણે, પરમાર્થને પણ જેમ છે તેમ જાણે અને પરમાર્થભૂત વ્યવહાર છે તેને પણ અને તેના નિમિત્તભૂત વ્યવહાર છે તેને પણ જેમ છે તેમ જાણે અને સ્વસ્થાનમાં જાણે, જે સ્થાનમાં જે ભૂમિકામાં જે રાગ હોય એને જાણે. હા, પરમાર્થભૂત વ્યવહાર અને નિમિત્તભૂત વ્યવહાર. પરમાર્થભૂત વ્યવહાર એટલે પોતાના શુદ્ધ પરિણામ, નિમિત્તભૂત વ્યવહાર એટલે શુભ પરિણામ. નિમિત્ત છે પરમાર્થના, એ નિમિત્ત શુદ્ધ પરિણામને પણ પરમાર્થભૂત વ્યવહાર કહેવામાં આવે છે. હિત અહિત હે ઉપાધિ બરાબર સમજે અને ભક્તિ વિનય સત્સમાગમ વૈરાગ્ય જો હે ઉપાધિ બરાબર સમજે અને ભક્તિ વિનય સત્સમાગમ વૈરાગ્ય વગેરે જ્યાં જેમ ઘટે તેમ વિવેક કરે એમ સત્સમાગમ લીધું આમાં જોયું. ભક્તિની સાથે વિનયની સાથે સત્સમાગમ અને વૈરાગ્ય પણ લીધા છે. જ્યાં જેમ ઘટે તેમ વિવેક કરે. વિતરાગી પવિત્ર તત્વની દ્રષ્ટિ હોય, જ્યાં વિતરાગી પવિત્ર તત્વની દ્રષ્ટિ હોય ત્યાં ભૂંડા રાગની એટલે સંસારની દિશા રાગની રુચિ ન બદલાય તે કેમ બને? જ્યાં પોતાને પવિત્ર તત્વની વિતરાગી તત્વની દ્રષ્ટિ હોય ત્યાં સંસારની રુચિ હોય નહીં. સંસારની રુચિ અને આત્માની રુચિ મોક્ષની રુચિ બે એક સાથે રહેતી તે કેમ બને? રુચિ એક સાથે ડબલ ન હોય. રાગ અને વિતરાગતા એક સાથે મોક્ષ માર્ગ મારીએ પણ રુચિ તો મોક્ષની ભૂમિકામાં પણ બે રુચિ રહેતી નથી, એક જ રુચિ હોય કા સંસારની અને કા આત્માની. જ્યાં લગી નિર્ગ્રંથ મુનિપણો અને જ્ઞાનની સ્થિર દશા નથી, શું કહે છે? જ્યાં લગી નિર્ગ્રંથ મુનિપણો એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનની અને જ્ઞાનની સ્થિર દશા નથી ત્યાં લગી આત્મધર્મની ઉન્નતિમાં ઈષ્ટ નિમિત્તની ભક્તિ પ્રભાવના વગેરે સુપ્રસંગ મેળવવાનો પ્રેમ આવ્યા વિના ન રહે. સહેજે આવે, કૃત્રિમ કરવાનો સવાલ નથી, પણ સહેજે આવે હોય અને એ ભૂમિકામાં એમ હોય છે. શું આ તો સમજાવે છે મુમુક્ષુને, ઉપદેશ તો મુમુક્ષુને આપે છે ગુરુદેવ. જો ભાઈ આ ગુણસ્થાન અનુસાર આ પ્રકારના ભાવો હોય છે તો મુમુક્ષુને તો સમજી લેવું જોઈએ, કેમ કે એને તો હજી મોક્ષ માર્ગ જ શરૂ નથી થયો. શું ને પહેલેથી ઉડાડવા જાય તો ભૂલ પડી જાય. જ્યાં લગી એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એ બધી પ્રવૃત્તિ નથી એમ કહેવું છે, મુનિને એ પ્રવૃત્તિ નથી. પણ જ્યાં સુધી એ દશા આવી નથી મુનિ દશા ત્યાં સુધી આત્મધર્મની ઉન્નતિના ઈષ્ટ નિમિત્ત દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ તેની ભક્તિ પછી ધર્મની પ્રભાવના વગેરે સુપ્રસંગ મેળવવાનો પ્રેમ આવ્યા વિના ન રહે. જો પરમાર્થને પામ્યો હોય તો આત્માની પવિત્ર વિતરાગ દશામાં ઠરી જાય તો અમને કંઈ વાંધો, સ્વરૂપમાં લીન રહેતો હોય તો અમારે કંઈ કહેવાનું રહેતું નથી. પણ જ્યાં લગી અપ્રશસ્ત રાગ અથવા સંસારનો પ્રેમ છે, શું સંસારના કાર્યોનો પ્રેમ છે, ત્યાં લગી સાચા પરમાર્થને અનુકૂળ નિમિત્તનો અનાદર એટલે અનુત્સાહ રાખે તો તે મહા અજ્ઞાનતા છે. થોડી અજ્ઞાનતા નથી પણ મહા અજ્ઞાનતા છે. જો આ લોકો ભૂલે છે ને, નિશ્ચયનો ઉપદેશ સાંભળીને લોકો ભૂલે છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ગાથા ચાલે છે, યથાર્થની ગાથા ચાલે છે. એટલે આ બધી વાત ગુરુદેવે હાથમાં લીધી કે જો ભાઈ આવી રીતે ભૂલ કરવાની નથી. તે મહાજ્ઞાનતા છે. કોઈ એકાંત દ્રષ્ટિ પકડીને દેહાદીના ક્રિયાકાંડમાં અટકા છે, શું કોઈ સાચા નિમિત્તને નિષેધવામાં એટલે નિંદા કરવામાં, કોઈ મનની ધારણામાં એટલે સૂક્ષ્મ જ્ઞાનમાં, કર્મભાવમાં અટકા છે. એ બધા કર્મભાવમાં અટકા છે. શું લોકોને ભૂલવાના સ્થાન જ્યાં ત્યાં ઘણા છે. શું કોઈ સાચા નિમિત્તને નિંદવામાં અટકા છે, નિંદા કરવામાં અટકા છે, નિષેધવામાં અટકા છે, કોઈ ક્ષોભસમમાં મનની ધારણામાં અટકા છે, કોઈ કર્મભાવમાં ક્રિયાકાંડમાં અટકા છે, શું એકાંત દ્રષ્ટિ પકડીને. આ રીતે લોકોને ભૂલવાના સ્થાન જ્યાં ત્યાં ઘણા છે. આ બધા ધર્મ સાધનો છે એમાં પણ ભૂલવાના સ્થાન ઘણા છે. શું કારણ છે? કે અનાદિથી ઊંધી દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ તો છે નહીં. અનાદિથી ઊંધી દ્રષ્ટિ, જ્ઞાનની વિરાધના, સત્સ્વરૂપની વિરાધના, અને સાચી પરીક્ષાનો અભાવ હોવાથી અનાદિની પોતાની ઊંધી દ્રષ્ટિ છે. જ્ઞાનની એટલે પોતાના સત્સ્વરૂપની વિરાધના વર્તે છે, અને સાચી પરીક્ષાનો અભાવ હોવાથી ધર્મ ઘેલા જીવોને ઠામ ઠામ ઊંધું સમજાવનારાનો યોગ સાંપડે છે. સંપ્રદાયમાં આમ બને છે. સંપ્રદાયની અંદર શું છે? દ્રષ્ટિ ઊંધી છે, પોતાને આત્માની સાધના તો છે નહીં, વિરાધના થઈ રહી છે, લોકોને સાચી પરીક્ષા છે નહીં, હું એટલે પછી ગમે ત્યાં ભરાઈ પડે છે. સંપ્રદાયમાં ગમે ત્યાં ભરાઈ પડે છે, એને ઊંધું સમજાવનારાનો યોગ સાંપડે છે. પોતે જે ઊંધું સમજ્યો છે એ સામાન્ય પણ ઊંધું સમજાવે છે. સરસ લીધું હતું, ઘણી વાતો લીધી છે ગુરુદેવે આ પ્રકરણ, ઘણી વાતોમાં લીધું છે. પોતાની સગવડતા રાખવી છે. શું કે છે? પોતાને ક્યાંય અગવડ પડે, પ્રતિકૂળતા પડે એ પોસાતું નથી. પોતાની બધી સગવડતા સાચવી રાખવી છે. પોતાની નિંદા થાય એ ગોઠતું નથી. શું? કોઈ પોતાને વાંકું બોલે એને ગમે નહીં, સાચું હોય કે ખોટું હોય પછી એની વાત છે, પણ એને અણગમો આવે એને પ્રશંસા, અને પ્રશંસા એને પ્રિય છે, માન એને પ્રિય છે, એમ નક્કી થઈ જાય છે. જો પોતાની નિંદા ગોઠતી નથી, પોતાની સગવડતા રાખવી છે તો એમ જો ને તોલે, તો પછી સુપાત્ર મુનિ કે કોઈ સાધર્મી ભાઈની સેવા કેમ તને ગોઠતી નથી, તો તને એ પણ સાથે સાથે નથી ગોઠતી, એ બતાવે છે કે તારી લાઈન બરાબર નથી, અયથાર્થ છે. અયથાર્થતા બતાવી, આમ કહીને શું બતાવ્યું? અયથાર્થતા બતાવી છે. તથા વિતરાગ ધર્મની પ્રભાવનાની નિંદા થતી કેમ ગોઠે છે? શું વિતરાગ ધર્મની કોઈ નિંદા કરે તો એ તને કેમ પસંદ પડે છે? અથવા ધર્મની રૂચિ હોય ત્યાં સંસારનો કે દેહાદેનો અશુભ રાગ છોડવા માટે શુભ પરિણામ કરવાની ના પાડી નથી. બહુ સરસ વાત કીધી છે. તને ધર્મની રૂચિ હોય ત્યાં અશુભ છોડવા માટે શુભ પરિણામ કરવાની ના પાડી નથી. અશુભ વંચનાર છે તો જ્ઞાનીઓ પણ અશુભને છોડીને શુભમાં પ્રવર્તે છે. એ સહજ છે, એ પ્રકાર યથાર્થતામાં સહેજે હોય છે. એમ કૃત્રિમતા કરવાનો ક્યાંય વિષય ના લેવો, એ સહેજે હોય છે. શું? કારણ કે સતની રૂચિ હોય તેને પ્રશસ્ત રાગ થયા વિના રહેશે નહીં, સહેજે થશે એમ કે. જ્યાં સતની રૂચિ છે ત્યાં પ્રશસ્ત રાગ તો સહેજે થયા વિના રહેવાનો નથી, કરવો પડે નહીં એને, અને સહેજે આવે. છતાં તે રાગનો રાગ નથી. યથાર્થતા ક્યાં છે? કે રાગ છે પણ રાગનો રાગ નથી. રાગનો રાગ હોય તો પાછી યથાર્થતા રહેતી નહીં, તો વળી એમ બીજા એમ લઈ ગઈ પાછા, અમને તે સહેજે સહેજે શુભ રાગ આવે છે, તો પછી અમે શું કરવા, એને અમારે અમારે એને શા માટે રોકવું જોઈએ? અમે તો સહેજે સહેજે આવે છે, તો કે ઊભો રહે. એ રાગ પ્રત્યેનો તને રાગ છે તો તને તે યથાર્થ નથી. મોટા ભાગે એ ગડબડ હોય છે. રાગનો રાગ એને પોતાના રાગનો એને રાગ કોણ છે? મારો તો બરાબર, મારો તો મારો રાગ તો બરાબર, એ રાગનો રાગ થઈ ગયો. હા, આત્માની રુચિ કેટલી છે એ ખાસ જોવું. પરમાર્થ મોક્ષ માર્ગમાં શુભ ભાવનો નિષેધ છે. પરમાર્થ મોક્ષ માર્ગમાં એટલે પુણ્ય પરિણામનો નિષેધ છે. પણ ક્યારે છે તો ખરો નિષેધ, એ કંઈ ખબર નથી એમ નથી, તો પોતે સ્થાપતા હતા. પણ ક્યારે? કે આત્મજ્ઞાન સહિત પુરુષાર્થ વડે અંતરંગ અભિપ્રાયમાંથી શુભ શુભ બે વિકારી ભાવોનો નિષેધરૂપ અબંધ ભાવ ઊભો રાખે તો પંચાધ્યાયીમાં પણ એ વિષય એવી રીતે દીધો છે કે નિશ્ચયના આદરમાં વ્યવહારનો અનાદર છે. એકલો વ્યવહારનો અનાદર નથી, નિશ્ચયને આદર તો જાય, એમાં એને વ્યવહારનો નિષેધ આવે તો યથાર છે. પણ આદરે જ નહીં, પરિણમન આવે નહીં અને એકલો વ્યવહારનો નિષેધ કરે તો તે યથાર્થ નથી એમ કેવું છે. એટલે લીધું કે ક્યારે? કે આત્મજ્ઞાન સહિત પુરુષાર્થ વડે, પુરુષાર્થ ચાલુ હોય પાછો, કારણ કે પુરુષાર્થ વિના તો કામ થાય નહીં. અંતરંગ અભિપ્રાયમાંથી શુભ શુભ બે વિકારી ભાવોનો નિષેધરૂપ અબંધ ભાવ ઊભો રાખે તો અબંધ પરિણામ આવે તો, નહીતર નહીં. અબંધ ભાવ ન આવે તો નહીં, કેમ કે એમાં નિશ્ચયનો આદર થતો નથી. કૃપાળુ દેવે પોતાની ભાષામાં એ વાત એવી રીતે લીધી છે કે જ્યારે નિશ્ચય ઉપર ભજન કરવું હોય ત્યારે, ભજન દેવું હોય ત્યારે, મુમુક્ષુને પણ નિશ્ચય ઉપર વજન જાય ત્યારે તે સંબંધીનો તત્સંબંધી પુરુષાર્થપૂર્વક એ વાત થવી જોઈએ. તત્સંબંધીનો પુરુષાર્થ ન હોય ને એ વાત કરે તો તે વાત યથાર્થ નથી એમ છે. તો પુરુષાર્થ માગે એટલે અહીંયા પુરુષાર્થ ગુરુદેવે પણ લીધો, અહીંયા પણ ગુરુદેવે અંતરંગ પુરુષાર્થ લીધો છે. એટલે અભિપ્રાય મેળવો તો દરેક નાનીની એક સરખી વાત આવશે. તો ભાષા જુદી પડશે પણ વાત બધી એક સરખી આવશે. આ ટેલી કરવા જેવો વિષય છે. હા, નિષેધરૂપ ભાવ છે તે અબંધ ભાવ છે. એ અબંધ ભાવ થયો એ જ એનો નિષેધ છે ખરેખર. જે નિશ્ચયનો અબંધરૂપ ભાવ થયો એ જ વ્યવહારનો નિષેધ છે. એ શુભાશુભને છેદે છે. તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ એટલે નિશ્ચય મોક્ષ માર્ગ છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ શુભાશુભને છેદીને આવે છે. એટલે ભૂમિકા અનુસાર ને શુભાશુભ એને છેદાતા જ જાય, જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધે તેમ તેમ. આ નિયમ છે. એમ ન કહ્યું કે અશુભ ભાવ છેદતા શુભ ભાવ કરતા કરતા મોક્ષ સ્વભાવ ઉપજશે એમ કૃપાલુદેવે પણ કહ્યું નથી. છેદતા શબ્દ વાપર્યો છે, બેમાં બેને છેદવાની વાત લીધી છે. પણ ક્યારે કે એવો અબંધ ભાવ ચાલે ત્યારે, નહીતર એ યથાર્થ નથી. વળી ધર્માત્માને અધૂરું ચારિત્ર છે, કારણ કે પૂરું ચારિત્ર તો 12મા ગુણ સ્થાને થાય, અહીંયા 4થે 5મે 6થે અધૂરું ચારિત્ર છે. ત્યાં લગી નિશ્ચય સ્વરૂપના લક્ષ્ય ધર્મની પ્રભાવનાના ભાવો થાય છે. અને ધર્માત્માને પણ ધર્મની પ્રભાવનાના ભાવો થાય છે. મુનિઓ પણ શાસ્ત્ર લખે છે કે નહીં, ઉપદેશ આપે છે, શાસ્ત્ર રચના કરે છે. એ ધર્મની પ્રભાવના અર્થે, શાસનને અર્થે કરે છે. શાસનના જીવોને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર પ્રભાવ શાસ્ત્ર રચના કરે છે. પણ સુપરિણામથી તથા દેહની ક્રિયાથી તે ધર્મ માનતા નથી. માન્યતામાં એ વાત નથી, એ માન્યતા અપેક્ષા એ છે. પ્રથમ દિવસે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર તો પરદ્રવ છે એમ કે છે, તો કે માન્યતા અપેક્ષા એ છે. એ વાત માન્યતા અપેક્ષા છે, પરિણામ તો ભૂમિકા અનુસાર હોય. માન્યતામાં એ વાત પાકી રાખવી જોઈએ, માન્યતામાં બીજી વાત હોઈ શકે નહીં. અકષાયના લક્ષે તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ છે તે અકષાયમાં જવા માટે નિમિત્ત છે તેમ જાણે છે. શું? અકષાયના લક્ષે તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ છે તો તીવ્ર કષાય ટળીને મંદ કષાયમાં આવે, પણ મંદ કષાયમાં રોકાવા માટે ન આવે, તે અકષાયમાં જવા માટેનું નિમિત્ત છે એમ જાણે. એ જે મંદ કષાય થયો તે અકષાયમાં જવા માટેનું નિમિત્ત છે. બીજો એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ માણસ અનાજના દાણા જમીનમાં વાવે છે. શું કરવા વાવે છે? અનાજ ઉત્પન્ન કરવા માટે વાવે છે. અનાજના દાણાને શા માટે વાવે છે? કે ઉપર અનાજ આવે. એક દાણાની ડુંડી કેટલી આવે? ઉપર 500 દાણા આવે. અને બાજરા જેવું હોય તો 1000 દાણા આવે. એક દાણાની માંથી છોડ નીકળ્યો હોય ડુંડીમાં કેટલા આવે? 1000 દાણા આવે. પણ એ ડુંડી શેના ઉપર ઊભી રહે છે? છોડ ઉપર ઊભી રહે છે. હવે કે મારે છોડ ન જોઈએ, મારે તો એકલો અનાજ જોઈએ, ન મળે. એટલી વાત જરૂર છે, એ જે છોડ છે એ ખડ છે એ તું ખાતો નહીં. અનાજ ખાજે પણ ખડ ખવાય નહીં, પણ ખડ થાય જ નહીં એમ બને નહીં. ખડ વચ્ચે થાય જ નહીં ને સીધો અનાજ ઉગી જાય એમ તો બને નહીં. એ બાજરાના દાણામાંથી સીધી ડુંડી નહીં આવે, એ રાડું થઈ, ખડનું રાડું થઈને ઉપર ડુંડી આવશે. આ એક કુદરતી વ્યવસ્થા છે. એમ ધર્મ કરનારને વચ્ચે શુભ ભાવના ખડ ઉગ્યા વિના રહે નહીં એમ છે. પણ એ ખડ ખાય નહીં, એટલે શુભ ભાવને ભોગવવાની વાત છે, એના ફળને ભોગવવાની વાત એને નથી. એની નજર શુભ ભાવ ઉપર નથી, જેમ ખડ ઉપર નજર નથી અનાજ ઉપર નજર છે. એમ વચ્ચે પુણ્યને પુણ્યના ફળ આવે, વચ્ચે દેવલોકને બધું આવી જાય, એના ઉપર ધર્માત્માની દ્રષ્ટિ નથી એમ જેવું છે. શું કહે છે કે અકષાયના લક્ષે એટલે અનાજના લક્ષે તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ છે. પુરુષાર્થ તો તીવ્ર કષાયનો નાશ કરવાનો છે. તે અકષાય જવા માટેનો માટે વચ્ચે નિમિત્ત છે. એટલે મંદ કષાય આવ્યો તો અકષાયમાં જવા માટે છે, રોકાવા માટે નથી મંદ કષાયમાં તેમ જાણે છે. વળી કોઈ નિશ્ચય સ્વરૂપના અનુભવ વિના, પોતાના મૂળ સ્વરૂપના અનુભવ વિના માત્ર દેવગુરુ ધર્મની ભક્તિ, દેહાદીની ક્રિયા વગેરે વ્યવહાર ધર્મને ઉપાધિ માને છે અને એમાં જ લાગી પડે છે. યોગની ક્રિયાથી સાધના માને, શું? મન વચન કાયાના યોગની ક્રિયાથી સાધના માને. આ ધ્યાનની શિબિરમાં બધી યોગની ક્રિયા છે મન વચન કાયાના, અને એને સાધન માને, યોગની ક્રિયાથી સાધન માને. અને પુણ્ય પરિણામમાં રોકાઈ જાય તો સાચો પુરુષાર્થ નથી એમ પણ ન થવું જોઈએ. શું? નિશ્ચયના લક્ષ વિના મંદ કષાય તે વાસ્તવિક મંદ કષાય નથી. નિશ્ચયના લક્ષ વિના જે પુણ્ય પરિણામ થાય એ પુણ્ય પરિણામ ખરેખર એના યથાસ્થાને નથી, યથાર્થ નથી. છતાં જેને સ્વાનુભવ દશા પ્રાપ્ત થઈ નથી તેને અશુભ ભાવ છોડી, તેને શુભ ભાવ છોડી અશુભમાં જવું એમ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. અનુભવ દશા નથી થઈ તેને શુભ છોડીને શુભમાં જવું એવું કઈ ઉપદેશ નથી શાસ્ત્રમાં. તું અનુભવનો પુરુષાર્થ કર એમ કે વચ્ચે તને શુભભાવ આવી જશે, વિકલ્પ આવશે, શુભભાવ થઈ જશે. પણ શુભને છોડીને અશુભમાં ચાલ્યું જવું એમ હોઈ શકે નહીં. દેવ ગુરુ ધર્મ એ ત્રણેય વિતરાગ સ્વરૂપમાં છે. દેવ ગુરુ ધર્મ એ ત્રણેય વિતરાગ સ્વરૂપમાં છે. તેનો પરમાર્થ ગ્રહીને ત્રણેયમાં વિતરાગતા છે એમ કે છે. હું તેમાં તેનો પરમાર્થ ગ્રહીને સ્વતત્વ સંબંધી રૂચિ વધારે એ દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે પણ વિતરાગતાની રૂચિ વધારે, સ્વભાવની રૂચિ વધારે, એમાં સ્વભાવના દર્શન કરે અને સ્વભાવની રૂચિ વધારે. સાચું સમજવાનો પુરુષાર્થ ત્યાં શુભ પરિણામ વિકલ્પ અને શુભ નિમિત્ત પણ સાથે આવે જ. શું મુમુક્ષુ જ્યાં સાચું સમજવાનો પુરુષાર્થ કરે ત્યાં વચ્ચે શુભ પરિણામ, શુભ વિકલ્પ અને શુભ નિમિત્તો એ પણ સાથે આવે જ. એ વચ્ચે આવ્યા વિના, એની ખડ થયા વિના સીધું અનાજ થાય નહીં, વચ્ચે ખડ ઉગે. જે તેનો નિષેધ કરે એટલે મારે જોઈ નહીં, મારે ખડ જોઈ નહીં, સીધું અનાજ એ સમજો જ નથી એમ કે છે. જે તેનો નિષેધ કરે અને સંસારના અશુભ રાગાદીમાં વર્તે તેને પાત્રતા જોઈતી નથી. જો ગુરુદેવે પાત્રતા લીધી, શુભ જોઈતું નથી એમ ન કીધું, એને વિશુદ્ધિ નથી જોઈતી, એને પાત્રતા નથી જોઈતી. પાત્રતા છે એ વિશુદ્ધિ છે. શું એનો વચ્ચે નિષેધ ન થાય એમ કે છે. અશુભ આચરણનો આદર કરીને ક્યાં જશે? જશે ક્યાં? શું અશુભ આચરણ આચાર નહીં પણ આચાર એટલે આચરણનો આદર કરીને જશે ક્યાં? તેને પવિત્ર ધર્મની રૂચિ જ નથી. પણ દેહાદી સંસાર રાખવાની રૂચિ છે, પવિત્ર ધર્મની રૂચિ નથી. પણ દેહાદી સંસાર રાખવાની રૂચિ છે. રૂપિયા 25,000 નું મકાન કરવું એ જમાનામાં થતું હતું, અત્યારે નથી થતું. આ તો 95-96 એટલે 56-57 વર્ષ પહેલાના પ્રવચનો છે. 25,000 નું નાનું એવું મકાન થતું હશે, અત્યારે કાંઈ 25,000 માં થાય નહીં. પણ જે બોલ્યા હોય એ પ્રમાણે લખાણું હોય ને, ગામડામાં 25,000 નું મકાન થઈ જાય. અત્યારે તો ગામડામાં થાય એવું નથી. રૂપિયા 25,000 નું મકાન કરવું હોય તો બરાબર વ્યવસ્થા રાખવાના ભાવ કરે. એ મકાનની બરાબર વ્યવસ્થા કરે કે સિમેન્ટ છે, પાણી પાયું કે નહીં, બરાબર વ્યવસ્થા રાખે, વખતની કાળજી રાખે, ટાઈમસર જાતે દેખરેખ રાખે, માથે ઉભો રહીને બધું કામ કરાવે. મજૂર વગેરે શું કામ કરે છે, કેટલું કામ કરે છે, કાંકરી છે કે નહીં, ચૂનો ચીકણો નહીં હોય તો આ હજીરો વહેલો પડી જશે. મકાન કીધું એને, પછી શું કીધું? હજીરો ચૂનો, તે બી ચૂનામાં બંધાતા હતા, સિમેન્ટ નહોતો, ચૂનો હતો. એને ખૂબ ચક્કીમાં ચીકણો કરે, ચક્કીમાં પીસી પીસીને ચીકણો કરે, પછી વાપરે. સિમેન્ટ કરતા ઘણું કામ આપે, અત્યારની સિમેન્ટ પડી રહે. એના પાયા મજબૂત અને ઊંડા કરવા વગેરે કાળજી રાખે. શું પણ મારા સત્સ્વરૂપની શ્રદ્ધાના પાયાનું શું એમ કે છે, એનું તો ઠેકાણું નથી. મકાનની કાળજી રાખે. પવિત્ર દેવ ગુરુ ધર્મની ભક્તિ તે પ્રભાવનામાં ભક્તિ વગેરે ભક્તિ વડે આદર કર્યો નથી તો મરીને ક્યાં ઉતારા કરશે? દેવગુરુ શાસ્ત્ર તરફ તો આદર કર્યો નહીં, પ્રભાવનામાનો આદર કર્યો નહીં, એ તો અશુભ ભાવ તો થયા વગર રહેવાના નથી, ગ્રસ્ત છે એટલે ક્યાં ઉતારા કરશે? એટલે ક્યાં દુર્ગતિમાં વ્યાજ હશે? શું થશે? દુર્ગતિમાં વ્યાજ હશે. સતદેવ સદગુરુ ધર્મના પ્રભાવનાના નિમિત્તો મેળવવા પ્રત્યે અરુચિ રાખનારા, સતદેવ સદગુરુ ધર્મના પ્રભાવનાના નિમિત્તો મેળવવા પ્રત્યે અરુચિ રાખનારા આરંભ સમારંભના બાના બતાવે છે કે ભાઈ અમારે એવા આરંભ સમારંભમાં પડવું નથી. હા, પણ પોતાને ઘેર લગ્ન આદિ પ્રસંગમાં તે રુચિ રાખે છે તેનો અર્થ એ છે કે તમને ભૂંડા રાગની એટલે અશુભ રાગની રુચિ છે, અને ઈષ્ટ નિમિત્તોની શોભા દેવગુરુ ધર્મની પ્રભાવના ભક્તિ એ પ્રશસ્ત રાગ છે, તે પરમાર્થ હોય છે, તે પરમાર્થ હોય છે. પણ રાગ પણ હું કોણ છું, કેવડો છું તેનું જ્ઞાન નથી, તે શુભનો નિષેધ કરીને જાશે ક્યાં? બોલો. એ રીતે શુભને ઘણા ધોકા માર્યા હોવા છતાં પાછું થાયતું છે, જ્યાં યથાર્થતાની વાત આવે છે ત્યાં બરાબર યથાર્થપણે વાત કરી છે. અહીં સુધી રાખે.